वही समान वो पाप निवास यही लगी सी राम वास।
मोहि राज हठी देहहु जबही, तमे बधा मने जबरजस्ती थी राज आपी रहा। देहहु हठी, हठ पूर्वक કોઈને સત્તા જોઈતી જ ન હોય ને છતાં એને આપવામાં આવે, એટલે ભરતજીએ પોતાની જાતને એના માટે હું લાયક નથી એમ પ્રતિપાદિત કરી દીધું। મોહિ રાજ દેહી, જ્યારે જ્યારે પણ તમે મને જબરજસ્તીથી આ રાજ આપવાની વાત કરો છો ત્યારે હું ચોક્કસ તમને કહું છું, મારા જેવા પાપીને આ સત્તા સોંપવામાં આવે ને તો આખો દેશ ખાડામાં જાય, આખી ધરતી રસા રસા તલ જાય। આ રસા ભૂમિને રસા પણ કહે છે, રસ આપવાવાળી છે। એમાંથી ખેતીમાં અનેક પ્રકારના ધાન્ય થાય, ફળ ફૂલ થાય, એમાં સ્વાદ રસ ગંધ જુદા જુદા હોય, એટલા માટે એને રસા કહી। જમીનમાંથી ખેતી કરી તો તીખો રસ પણ ઉગે, ખાટો રસ પણ ઉગે, મરો પણ ઉગે, કડવો રસ પણ ઉગે, એટલે આ ધરતીની અંદર બધાય રસ છે, એટલા માટે એને કહ્યું રસા। અને એ રસા રસા તલ જાય તવહી, મારા જેવાને જ્યારે આ સત્તાની સિંહાસન આપશો ને તો ચોક્કસ કે મારી પાસે આવડત નથી જેવી ભગવાનની છે, અને સ્વાભાવિક છે ભગવાનની સામે કોઈ પણ જીવ બહુ નાનો છે। અને રસા પૃથ્વી જળ તેજ વાયુ આકાશથી બનેલી આ કાયા છે, એટલે માટીની બનેલી આ કાયા જો મારા જેવા મનને આત્માને નહીં આત્મારામને સોંપશો તો એનો ઉદ્ધાર થશે। અને આ શરીરની આ માટીની કાયા જો મનને સોંપીને તો રસા રસા તલ જાય જપે, આપણું જીવન જો મનને સોંપ્યું ને તો બરબાદ જ થવાનું, ખાડામાં જ પડવાના। ઘણા માણસો પોતપોતાના ક્ષેત્રમાં ખાડામાં એવા પડી જાય કે બહાર નીકળે જ, આજની આ પરિસ્થિતિમાં કોઈક સામાન્ય માણસ દેવું કરે ને તો દેવાના ખાડામાંથી ક્યારેય બહાર ના નીકળે આજ પણ। એટલે ભરતજીએ કહ્યું હું એમાંનો છું, મનની ચંચળતા એ મારી, અને મનની ચંચળતા હંમેશા ગર્તમાં જ ઉતારી દે, ખાડામાં ઉતારી। એટલે ભરતજીએ સ્પષ્ટ કહ્યું રસા રસા તલ જાય જબહી, મોહી હઠી દેહ રાજ જબહી, જ્યારે તમે મને રાજ સોંપવા તો આ દશા, આ ધરતી ઊંચી નહીં આવે ક્યારેય, અને પ્રજા સમક્ષ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી દીધું કે હું તમને સુખી નહીં કરી શકું, ભગવાન જેવો તમને સુખી કરી શકશે એવો હું મનથી તમને સુખી નહીં કરી। અને એટલા માટે જ ભરતજી આ જીવનની આ દેશની આ દુનિયાની સત્તા ભગવાનને સોંપી દેવા માંગે છે કે હું મારી આખી જાત મારા જીવનનું આખું શાસન પરમાત્માને સોંપી દઉં અને ત્યાં રામરાજની સ્થાપના કરું। રામરાજની અંદર સંયમ હોય, સદાચાર હોય, તાત્વિકતા હોય, વિનય હોય, વિવેક હોય, સંયમ હોય, તો રામરાજ્ય તે છે। આત્માને જ્યારે આપણે આપણા જીવનની સત્તા સોંપી દઈએ, પણ લગભગ જેને કહીએ કે આ દુનિયાની અક્કલ પ્રમાણે આત્માને સત્તા સોંપાય નહીં. આ દુનિયાની અક્કલ પ્રમાણે મનને જ સોંપી દે કે ભાઈ મન બરાબર છે, તને સોંપી દઉં છું. મન કે હું ફાવે એમ કરીશ, મને ઠીક લાગશે તે હું કરીશ. અને જોઈએ છે બધા પોતાને ઠીક લાગે એમ જ બધા કરતા હોય છે. સત્તા મળ્યા પછી પ્રજાની સામે જોનારા કેટલા છે, કોણ? તો ભરતજી બહુ સ્પષ્ટપણે કહી દીધું કે મારી પાસે એટલી ક્ષમતા નથી. અને મન પણ સમજે છે કે આત્મા જેવી મારી ક્ષમતા નથી. જો આત્માની સત્તા શરીરમાંથી ઉઠી જાય તો મન શું કરવાનું હતું? એટલે ભરતજી પોતાના ભક્ત હૃદયથી ભગવાનને સમર્પિત થવા માટે તૈયાર, અને બધું જ હું ભગવાનને સમર્પિત કરી દઉં, પણ જો મારા હાથે છે તો લૂંટાઈ જશે, વહેલાઈ જશે, ક્યાંક રોળાઈ જશે. અને એટલા માટે બહુ સ્પષ્ટપણે કહ્યું, મારી કોઈ પણ ક્ષમતા, મારી કોઈ પણ લાયકાત નથી, અને જો કદાચ જબરજસ્તીથી આ સત્તા મને સોંપજો તો રસા રસાતલ જાય. બસ આદેશ, એનું ક્યારેય ભલું નહીં થાય. એટલે ભરતજીની માફક પોતાની જાતને ભલે સક્ષમ હોવા છતાં અસક્ષમ બતાવે છે, એમ ભક્ત છે ભરતજી. એટલે હંમેશા ભક્ત ક્યારે પોતાની જાતને બહુ ઊંચી બતાવે નહીં. ભગવાનથી ઊંચો બીજો કોઈ નથી. અને ભગવાન પણ એમ કહી દે કે એ ભક્ત હતો તો મને ઓળખ્યો લોકોએ. ગુરુ ગોવિંદ દોનું ખડે, પછી ખબર પડી કે ગોવિંદ જેણે બતાવી દીધા, રસ્તો જેણે બતાવ્યો, એ મારા માટે તો સર્વસ્વ છે ને સર્વસ્વ. એટલે સદગુરુને પ્રણામ કર્યા તો ભગવાન પણ જોવે કે મને ઓળખાવનારો ભક્ત છે. પણ ભક્ત કે ભગવાન મારા, ભગવાન આપણા સૌથી મહાન છે મોટા. અને એટલે જ ભરતજી પોતાની સતત નિમ્નતા બતાવી રહ્યા છે, પોતાની જાતને હંમેશા નીચી બતાવી રહ્યા છે. આ જગ્યા, આ જગતની અંદર, આ સૃષ્ટિમાં ભગવાનથી કોઈ મોટું નથી. પણ જ્યારે અહંકાર પેસી જાય, ભક્તિ કરતા કરતા જ્યારે અહંકાર પેસી જાય ને, ત્યારે એમ થાય કે ભગવાનને મેં ઓળખાવ્યો ને આ બધાને, આ બધાની અંદર હું મોટો છું, હું મોટો છું. પોતાની જાતને જ્યારે મોટી ગણાવે ત્યારે ક્યારેય પણ એ ભગવાન સુધી પહોંચી શકે નહીં. અને જો ભરતજીએ અયોધ્યાનું રાજસિંહાસન સ્વીકારી લીધું હોત ને તો ભરતજી ચિત્રકૂટમાં બિરાજેલા ભગવાન સુધી પહોંચ્યા. એટલે ભગવાન સુધી પહોંચવા માટે આ જીવન, આ આખો, આ મનખો ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દેવું. પણ જો પોતાને માથે લઈને ફરીએ ને પોતાનું પોટલું, તો બોજરૂપ થવું પડે. એક માણસ બહુ દુઃખી હતો, બહુ દુઃખી, તે થાક્યો વિચારો વિચારો કરતા કરતા, મહેનત કરતા, તે ઊંઘી ગયો. ઊંઘમાં એને એક સ્વપ્ન આવ્યું, એ પોતાનું દુઃખનું પોટલું લઈ અને જતો હતો, ચાલતો હતો. તે અચિંતો જ ભગવાનના રસ્તે ચડી ગયો, ત્યાં પહોંચી ગયો. એનું પોટલું એટલું બધું ભારે હતું કે એને ચાલવામાં મુશ્કેલી પડતી. એ જોઈને ભગવાન હસ્યા. એટલે પેલો કે ભગવાન કેમ હસો છો, હું આટલો બધો દુઃખી છું, આટલો બધો માથે મારો ભાર છે ને તમે તમે હસો છો? એમ કરીને એણે ત્યાં પોટલું એક બાજુ માથે પોટલું રાખ્યું અને બીજા ભગવાનની આગળ બધા બહુ પોટલા જોયા. ભગવાન આ શું છે કે છે? બસ આ બધાના બધાના પોટલા છે કે છે. એને પોતાનું પોટલું છે નીચે ઉતાર્યું, બીજા જોયા એટલે એને ઉતાર્યું. પછી જોયું કે ભગવાન આટલા બધા એકાદ મને હું બદલી લઉં આમાંથી. ભગવાન કહ્યું બદલી લે તાર જે બદલવું હોય. પછી એને ખ્યાલ આવ્યો મારા પાડોશીનું આ પોટલું છે અને એને તો 5-6 ફેક્ટરીઓ છે, 5-25 કારો છે, છોકરાઓ પરદેશ છે, આમ જાહો જલાલ છે, ઠાઠ માઠ છે. એટલે કે ભગવાન આ પોટલું લઉં લઈ લે એ લઈ. એટલે કે સુખી તો થઈ છે એમ કરીને એ પોટલું લેવા ગયો. ખોલી ભગવાન ખોલીને જોયું કે જોઈ જોઈ લે. એને જોયું કે 2-3 ફેક્ટરીઓ ખોટમાં છે, એક દીકરો કયામાં નથી, દીકરી 2 પરણાવેલી ઘેર પાછી આવી છે, ફેક્ટરીઓમાં હડતાલ ચાલે છે, પગાર વધારો ચાલે છે. એટલે જોઈને ભગવાન આ નથી જોઈતું અમારે, આ તો બહુ ભારે છે કે છે, પાછું બાંધી દીધું. પછી બીજું જોવું તાર જેટલા જોવા હોય તો જોઈ લે. 2-5 પોટલા જોયા પછીથી જોયું કે ભાઈ આપણું પોટલું હાર બીજા કરતા હલકું. એટલે પછી ભગવાનને પગે લાગી, ભગવાન હું મારું પોટલું બરાબર છે કરી માથે ચઢાયું. ડગમગતો પગ ડગતા પગે ચાલ્યો થોડું ગયું છે, ભગવાન ખડખડાટ હસી પડ્યા, ખડખડાટ હસી પડ્યા. ભગવાન તમે કેવા છો કે મારું પોટલું ઉંચકીને હું આટલો દુઃખી જઉં છું. પછી ભગવાને કહ્યું જો આ બીજા બધા એ પોટલા એ મૂકી દે છે, મૂકી દીધા જેમ તારું પોટલું તો એ મૂકી દે ને તો તું સુખી થઈ જઈશ. પણ પોટલું ઉતારવા જાય તે પહેલા એનું સ્વપ્ન પૂરું થઈ ગયું, જાગી ગયો.